તારીખ 19/11/92 ઈડર બપોરના 3:30 કલાકે 14:15
દીપચંદજી કાસલીવાલનો અનુભવ કેવી રીતે કરવો, સ્વાનુભવ કેવી રીતે કરવો, સ્વાનુભવ કરવાની રીત ઉપર પ્રકાશ પાડે છે. અને એક જ વિષય ઉપર અનેક પડખેથી એ રીતને પ્રદર્શિત કરે છે. આત્મ પરિણતિમાં આત્મા છે, અહીંથી લેવાનું છે. હવે આત્માની હૈયાતી ઉપર વાતને લઈ જાય છે. અત્યાર સુધી જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખીને જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ કરવા ઉપર જુદી જુદી રીતે એમણે પ્રયોગ પદ્ધતિ સમજાવી છે. હવે અસ્તિત્વના મુખ્યતાથી અહીંયા વાત કરે છે. કેમ કે પોતાનું અસ્તિત્વ પોતાની આત્માને વિદ્યમાનતા એ આ જીવ ભૂલેલો છે. પોતાની આત્મા પણ એ વિદ્યમાનતા ભૂલાઈ ગઈ છે. શરીર પણ અને બીજા સંયોગોની વચ્ચે પોતાની જે વ્યવહારિક પરિસ્થિતિ છે એ રૂપે પોતાની હયાતી, જોકે તે અનિત્ય છે, તે પ્રકારની સ્થિતિ અનિત્ય છે, એમાં નિત્યપણાની કલ્પના કરીને આ જીવ રોકાયેલો છે. એટલે પરપદમાં સ્વપદ એવું અસ્તિત્વ સ્વીકાર્યું છે અને પોતામાં અન્ય પદાર્થની સત્તાનો પણ અનુભવ કરે છે. બંને પ્રકારની ભૂલ ચાલી આવે છે. હવે જેને જ્ઞાન લક્ષણથી જુદો પાડ્યો એની વાત ચાલે છે. જો જુદો ન પડે તો હું પણ અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં હું પણ તો કરી જ રહ્યો છે. હવે એ હું પણ જ્ઞાનથી જેને ભિન્ન કર્યું છે એને એમ કહે છે કે આત્મ પરિણતિમાં આત્મા છે. આ આત્મ પરિણતિ ક્યાં છે? કે આત્મા પરણમી રહ્યો છે તે આત્મ પરિણતિ છે. જે વિભાવ આત્મારૂપ નથી એમાં હું પણ વેદાય છે, અનુભવાય છે, એ આત્મ પરિણતિ નથી, એ અનાત્મ પરિણતિ છે. એટલે રાગાદી ભાવમાં હું પણ વિદાય છે, અનુભવાય છે, એકત્વ થાય છે, તે અનાત્મ પરિણતિમાં આત્માનો અનુભવ છે. તો અહીંયા એ વાત લીધી આત્મ પરિણતિ એટલે આત્મ ભાવરૂપ પરિણતિ, અન્ય ભાવરૂપ નહીં. વિભાવને અન્ય ભાવમાં લેવો છે અને માત્ર એક જ્ઞાન ભાવને પોતામાં લેવો છે. અને જ્ઞાન ને છોડીને વિભાવ છે તેને અન્ય ભાવમાં લેવો છે, એક આત્મભાવ છે એક અન્ય ભાવ છે. જીવના પરિણામમાં એક આત્મભાવ છે અને એક અન્ય ભાવ છે. જેટલો વિભાવ છે અન્ય ભાવ છે. કૃપાળુજીને એક પત્રમાં આવે છે, એક આત્મભાવ છે અને એક અન્ય ભાવ છે. આત્મભાવ છે એટલે જ્ઞાન તે હું, તે આત્મભાવ છે. વિભાવ તે હું તે અનાત્મભાવમાં આત્મભાવની કલ્પના છે, મિથ્યા કલ્પના છે અને સંસાર પરિભ્રમણનું એ કારણ છે. એટલે અહીંયા એક હું કે આત્મ પરિણતિમાં આત્મા છે. વચન તો બહુ નાનું સંક્ષેપમાં લીધું છે, પણ અહીંયા પણ ભેદ જ્ઞાન અનુસાર વાત છે કે આત્મ પરિણતિમાં આત્મા છે એટલે કે અનાત્મ પરિણતિમાં આત્મા નથી, એમાં અનર્પિત છે. અર્પિત આટલી જ વાત છે કે આત્મ પરિણતિમાં આત્મા છે, અનાત્મ પરિણતિમાં આત્મા નથી. જ્ઞાન સામાન્ય તે હું એ આત્મ પરિણતિ છે અને તે બધા જીવોને છે. એક આત્મભાવ છે એક અન્ય ભાવ છે. અન્ય ભાવમાં પોતે પોતાને હું પણ સ્થાપીને ભૂલેલો છે. અન્ય ભાવમાં હું પણ પોતા પણ સ્થાપીને ભૂલેલો છે. ખરેખર એને આત્મભાવમાં હું પણ સ્થાપે તો આત્મા પ્રગટે એમ અહીંયા કહેશે. હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે. પહેલું શું કરી દીધું, એ અધ્યાત્મનો વિષય, એવું જે આત્મપદ છે, પરમાત્મપદ છે, શુદ્ધાત્મપદ છે, એ કોઈ યોગીઓના યોગનો વિષય છે. જંગલમાં જઈને યોગીઓ સાધે તો મળે એ કલ્પના, એને જે કઠણ બતાવ્યું છે એ કલ્પનાને છોડાવી છે. કોઈ પણ જીવને એ સુગમ છે, સહેલું છે કે મારો આત્મા મને જોડતો નથી. રાગના એકત્વપણાને લઈને અને રાગના વિષયભૂત દેહાદી પદાર્થોમાં એકત્વપણાને લઈને એ બધું જ દેખાય છે, આત્મા દેખાતો નથી. ભાઈ, તારી અંદરમાં એક આત્મ પરિણતિનો પ્રવાહ ચાલે છે. એક પ્રવાહ ચાલે છે, એ આત્મ પરિણતિ છે અને ત્યાં આત્મા છે. એ આત્મ પરિણતિમાં જ આત્મા છે. ક્યાંય દૂર જવાની તારે જરૂર નથી. કોઈ પણ સેકન્ડે, કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષણે હું છું, એમાં હું છું, એવી પરિણતિ વડે આત્મા પ્રગટે છે. સ્વપણે અનુભવાનું જ્ઞાન તે આત્મા જ છે. આથી બીજે ક્યાં આત્માને ગોતવાની જરૂર નથી. નહીતર તિર્ય સમ્યક દ્રષ્ટિ થાય કેવી રીતે? એને કોઈ ઉત્પાદ્ય ધ્રુવ શીખવાનો અવકાશ નથી, એને કોઈ દ્રવગુણ પર્યાય સમજવાનો અવકાશ નથી, ઉપદેશનો કોઈ પ્રસંગ નથી એને, એને જૈન દર્શનનો પ્રસંગ નથી, પ્રતિમાજીનો કે સાક્ષાત પરમાત્માનો. સમવસ્ત્રણમાં જવાનો યોગ થાય તો બીજી વાત છે. સમવસ્ત્રણમાં જનારા તિર્યંચો બહુ પામ્યો. મનોશ્રમમાં જનારા તિર્યંશો બહુ પામે, કેમ કે એને બહુ ફસામણ નથી. આરંભ પરિગ્રહ આદિની રસ લેવાની, આરંભ પરિગ્રહ આદિમાં રસ લેવાની એને કોઈ પરિસ્થિતિ નથી ને, એટલે વર્તમાન જીવનમાં બહુ ઝેર ખાતા નથી. મનુષ્ય છે એને ઝેર ખાવાના પ્રસંગ બહુ છે, એટલે પોતાના સંયોગોમાં વૃત્તિગતપણું કરીને બહુ રસ લે છે, એ ઝેર ખાય છે. એટલે એને તો એટલું જ જોવાનું છે, આત્મપરિણતિમાં આત્મા હું પણ કરું, આત્મપરિણતિમાં હું પણ કરતા આત્મા પ્રગટે છે, એને આત્મા પ્રગટ સ્વરૂપે અનુભવ ગોચર થાય છે. કેટલું સંક્ષેપ કર્યો બોલો, એને જ્ઞાન શબ્દનો પ્રયોગ નથી કર્યો, અનુભવ શબ્દનો પ્રયોગ નથી કર્યો, આત્મપરિણતિમાં હું પણ કરતા આત્મા પ્રગટે. જાઓ, અસ્તિત્વનો અનુભવ અંતરવલોકનથી તપાસવો છે. હું છું અસ્તિત્વનો અનુભવ એટલે શું? અવતરણ ચિહ્નમાં જે બે શબ્દ લીધા છે, એક એક અક્ષરનો એક એક શબ્દ છે, એક હું પણ એક શબ્દ અને છું પણ બીજો શબ્દ, એક અક્ષર ને એક શબ્દ છે, બે અક્ષર ના બે શબ્દ છે. હું છું એ ઉત્તરણ ચિહ્ન એટલા માટે કર્યું છે કે પોતાની હૈયાતીનો અનુભવ. હું છું એવો જે ભાવ છે એ પોતાની મોજૂદગીનો, પોતાની વિદ્યમાનતાનો અનુભવ છે. આત્મપરિણતિમાં કરતા આત્મા પ્રગટે, અનાત્મ પરિણતિમાં કરતા સંસાર ઉભો થાય. બસ આ સંક્ષેપની અંદર બે માર્ગ જુદા પાડી દીધા, એક આત્મ માર્ગ એક અનાત્મ માર્ગ. અનાત્મ માર્ગ તે સંસાર, આત્મ માર્ગ તે છૂટવાનો મોક્ષ. બહુ સંક્ષેપ કર્યો છે. આત્મામાં પોતામાં પરિણતિ આવી હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે. શું કહ્યું? હું છું પણાની માન્યતા સ્વપદનું સાધન છે. સ્વપદને અનુભવવાનું સાધન શું? કે આત્મપરિણતિમાં હું છું એટલો ભાવ તે સ્વપદનું એટલે સાધ્યનું તે સાધન છે. સ્વપદ તો સાધ્ય છે, સ્વપદ છે તે સાધ્ય છે, છે એટલું નહીં, સ્વરૂપ કરીને પ્રત્યક્ષ. મન એ વચ્ચે એક પડદો ઉભો કરે છે પરોક્ષતા. જ્ઞાનનો પર્યાય છે બધાને, સર્વ જીવોને જ્ઞાનનો પર્યાય છે. એ જ્ઞાનનો પર્યાય મન તરફ વળે છે ત્યારે બહારની બાજુ દિશા પકડે છે. કઈ બાજુની દિશા પકડે છે? બહારની દિશા પકડે છે. જેમ આંખથી જોવા જાય તો બહારની દિશા પકડે છે, કાનથી સાંભળવા જાય તો બહારની દિશા પકડે છે. તો કહે છે કે જે બાહ્ય પદાર્થો છે તેને જાણવા તો બાહ્ય દિશા પકડે, પણ આત્મા ક્યાં બાહ્ય પદાર્થ છે કે એને ગ્રહણ કરવા માટે મનમાં મન મારફત વિચાર કરે છે. બાહ્ય પદાર્થ હોય એનો તો બાહ્ય ઇન્દ્રિય દ્વારા પ્રવૃત્તિ કરો, ઠીક છે, પણ આત્મા જે અંતઃતત્વ સ્વરૂપ છે એને વિષય કરતા, જ્ઞાન એને વિષય કરતા મન પાસે શું કરવા જાય છે? બહારની ચીજ છે, અંદરની ચીજ હોવા છતાં બાહ્ય ઇન્દ્રિય પાસે જે જ્ઞાનનો ઉપયોગ જાય છે મન પાસે, એ પોતે ને પોતે પરોક્ષતાનો એક પડદો ઉભો કરે છે. એ પડદાની પાછળ વસ્તુ પોતે પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, અને એ પ્રત્યક્ષતા વેદનથી ગ્રહણ થાય છે. આપણે સીધું લઈએ જ્ઞાનામૃતની ચીઠી લઈએ.
નીચે લખી છે મનનું મર્યાદા વિવેક પૂર્તિ છે.
પત્રાંક 710 તમારી પાસે મૃત ગ્રંથ હોય તો કાઢો. લઈ ગયો બધા? મૃતનામૃત સાથે રાખો, ક્યાંક ક્યાંક રેફરન્સ લેવો પડશે. મેં નોંધ કરેલી છે વડવામાં, આ એક અંગત નોંધ કરેલી છે. શું? એના ઉપરનો પત્ર નથી, પોતાની સ્વ વિચારણાની નોંધ છે. આત્મા સચ્ચિદાનંદ એમ કરીને જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, ધ્યાનનું નિર્મળ અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રગટ આત્મ સ્વરૂપ છે. સર્વને બાદ કરતા નિયાકારો પણ બાદ કરી નાખવા, સર્વમાં શું? દેહાદી રાગાદી અને નિયાકારો જ્ઞાનના બાદ કરતા જે અવ્યાબાદ અનુભવ રહે છે તે આત્મા છે. શું? વેદન લીધું આત્મા જ્ઞાનનું, અવ્યાબાદ જ્ઞાન વેદન છે, અનુભવ એટલે જ્ઞાન વેદન છે તે આત્મા છે. જે સર્વને જાણે છે તે આત્મા છે, જે સર્વભાવને પ્રકાશે છે તે આત્મા છે. પહેલું દર્પણ લીધું, પછી દીપક લીધો, ઉપયોગમય આત્મા છે, અવ્યાબાદ સમાધિ સ્વરૂપ આત્મા છે. પછીનું વચન છે જુઓ હવે, કે આત્મા છે ક્યાં? આત્મ પરિણતિમાં આત્મા છે. હવે આ દીપચિંદીના વચન સાથે લઈએ આપણે, કે આત્મા છે કે ક્યાં? આત્મ પરિણતિમાં આત્મા છે. આત્મા આત્મ પરિણતિમાં કેવો છે? કે આત્મા અત્યંત પ્રગટ છે. થોડો પ્રગટ નથી પણ એ આત્મ પરિણતિને એવી ટંકોત્કીર્ણ આત્મ પરિણતિ છે, અથવા તે આત્મ પરિણતિ રૂપ આત્મા એવો ટંકોત્કીર્ણ છે કે અત્યંત પ્રગટ છે, એને અપ્રગટ કરી શકાય એમ નથી, એવો પ્રગટ છે. એટલે અત્યંત શબ્દ લીધો છે. શું? અત્યંત પ્રગટ છે તો કે પણ પકડાતો નથી. પકડાયું છે કેમ? કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે, જ્ઞાનમાં સ્વપણાનું વેદન પ્રગટ છે અનુભવમાં છે. શું? બસ એ આત્મા છે એ વાત. 710 માં જ્ઞાનમાં જ જ્ઞાન વેદન છે, જ્ઞાનમાં જ સ્વયંની અનુભૂતિ છે, અને ત્યાં આત્મા પ્રગટ છે, ત્યાં તેનું અસ્તિત્વ, તેનું વિધિમાન પણ ગ્રહણ થઈ શકે એવું છે વેદન પૂર્વક. અને એ વેદન પૂર્વક ગ્રહણ કરવું એ જ આત્માનું પ્રાગટ્ય છે એમ સિદ્ધ લીધું છે. અનુભવ પ્રકાશ ગ્રંથ છે ને આ તો, એટલે એ વાત સિદ્ધિ લીધી છે એવી રીતે. હવે આપણે જે વિષય ચાલતો હતો એ કે મન છે એ મન દ્વારા આત્માને ચિંતવતા, મનથી આત્માનું ચિંતન કરતા ઉપયોગની દિશા બહિર્મુખ રહે છે. અને ઉપયોગમાં જે જ્ઞાન સામાન્યમાં સહજ જ્ઞાન વેદન છે એ વેદનને અહમપણે ગ્રહણ કરતા એ ઉપયોગમાં જ એ વેદન હોવાથી સ્વસંમુક્તા થાય છે. અને ત્યાં મનની જરૂર નથી, ત્યાં મનના ચિંતવનની જરૂર નથી, એ વચન અહીંયા લાગુ પડે છે, એ પ્રકારે લાગુ પડે છે. શું મન ચિંતવન છે ત્યાં નથી, તે ત્યાં નથી. શું કેમ કે અહીંયા આત્મપરિણતિમાં આત્મા લેવો છે, વચ્ચે મનને લાવવાની જરૂર નથી. આત્મપરિણતિમાં આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. તો આબાળ ગોપાલને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જે અનુભવમાં આવે છે ત્યાં હુંપણાથી એનું ગ્રહણ કરવું છે. એ અનુભૂતિ છે, તે જ આત્મા છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એમ એટલા શબ્દો વાપર્યા 751 માં. તો પરમાર્થ એટલે કોણ? કે આત્મા પોતે, પરમ પદાર્થ, અર્થ નામ પદાર્થ. પરમાર્થ એટલે પરમ પદાર્થ. પરમ પદાર્થની સ્પષ્ટ, અસ્પષ્ટ નહીં, અનુમાન કરેલી નહીં, અનુભવાંશે એટલે વેદન અંશે, આ અનુભૂતિ છે, તે જ આત્મા છે એવી પ્રતીતિ, તેને સંકેત કહેવામાં આવ્યું છે. તેને બીજું સંકેત કહ્યું છે કૃપાળુદેવે, કે જે નિર્વિકલ્પ સમ્યક દર્શનનું અનન્ય કારણ છે, ત્યાંથી મહિમા અને પુરુષાર્થ ત્યાંથી ઉપડ્યો. સ્વરૂપનો મહિમા અને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા એ ત્યાંથી ઉપડી. આત્મ પુરુષાર્થ જેને કહીએ, એટલે આત્માની ખોજ ઉપયોગમાં જ્ઞાન વેદનમાં સુધી જવી જોઈએ. ઉપયોગમાં જે જ્ઞાન વેદન છે એટલે સર્વને બાદ કરતા, જ્ઞાકારોને બાદ કરતા, અવ્યા બાદ અનુભવ રહે તે આત્મા છે એ કહ્યું. કેમ કે એને બાધા નથી પહોંચાડતી. જે જ્ઞાકારો છે એમાં બાધા પહોંચે છે, કે એક જ્ઞેયનો આકાર આવ્યો જ્ઞાનમાં, એ ઘૂસાઈને પાછો બીજો આવશે, એ બીજો આકાર ઘૂસાઈને ત્રીજું જ્ઞાનમાં જ્ઞેય આવશે. એટલે એ બીજું જ્ઞેય જ્ઞાનમાં આવતો પહેલું પેલા જ્ઞેયને બાધા આવી ગઈ. અહીંયા એ નથી થતું. આયા તો જ્ઞાન જ્ઞાનભેદન છે, નિરાબાદ ચૈતન્ય છે. શું કાલે 438 માં જોયું આપણે, નિરાબાદ ચૈતન્ય એવું જે લક્ષણ જીવનું, તે જીવમાં વળતા જણાય છે, જીવ પ્રત્યે વળતા જણાય છે, તે જીવમાં જીવને જીવ પ્રત્યે વળતા જણાય છે, તે આ નિરાબાદ ચૈતન્ય છે. 438 ની છેલ્લી વાત. કેવી કેવી રીતે અનુભવી પુરુષોએ વાત કરી છે, અવક્તવ્ય અનુભવનો વિષય જો કે બહુ ભાગ અવક્તવ્ય છે, તેમ છતાં કેટલે કેટલા પ્રકારે એને વક્તવ્ય કરીને મૂક્યો છે, અવક્તવ્ય વિષયને કેટલા પ્રકારે કેટલા કેટલા પ્રકારે પોતાના વક્તવ્યમાં મૂક્યો છે. શું અને દરેકની મૌલિકતા છે, બધા અનુભવી પુરુષોની એ વાતને સ્પષ્ટ કરવાની, વ્યક્ત કરવાની મૌલિકતા પણ જગતની છે દરેકની. મન ચિંતવન ત્યાં નથી, આત્મપદમાં પોતાની મગ્નતા, આત્મપદમાં પોતાની મગ્નતા, સ્વરૂપ વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ ચિત્ત પરિણતિનો વિવેક કરવો. પોતે પછી આત્મરસથી લખી નાખે છે, આત્મપદમાં મારી પોતાની મગ્નતા, એ જ મારો સ્વરૂપ વિશ્રામ છે, એ અનંત આનંદરૂપ આનંદ ઘન પદ છે, એમાં સ્થિરતા છે, એ ચિદાનંદ છે, આ ચિત્ત પરિણતિનો વિવેક કરવો. માટે વિવેક કરવો એટલે આ ચિત્ત પરિણતિને જુદી પાડવી, અન્ય ભાવથી એને જુદી પાડવી. આત્માનો આનંદ ઉપજે, એમાં આત્માનંદ ઉપજે, મન દ્વારા વિવેક થયા પછી, એટલે પહેલો આવો વિચાર મન દ્વારા થાય, પછી મન પણ બાજુએ રહે. સંની પંચેન્દ્રિય જીવ પહેલા વિચાર કરે વસ્તુ સ્થિતિનો, પછી મનને બાજુમાં રાખી દે. કેવી રીતે રાખે? કે જ્ઞાનની જ વસ્તુ છે, જ્ઞાન પોતે જ નિજ વસ્તુ છે, વચ્ચે મનને લાવવાની જરૂર નથી. આમ એક બાજુ રાખી દે અને મનને એક બાજુ રાખે. એવી રીતે વિચારતા અથવા જ્ઞાનથી જ્ઞાનને અવલોકતા મન દૂર રહે, જ્ઞાનથી જ્ઞાન સ્વયંને અવલોકતા મન દૂર રહે. શું નિત્ર મનનું વર્ણન ઘણું છે. શું મનથી છૂટા પડવું એ અશક્ય લાગે છે જીવને, કોઈની છૂટો નથી પડ્યો ને, એટલે એને એમ લાગે છે કે મનથી તે કેવી રીતે છૂટા પડાતો હશે. બહુ સરસ ટુકડો મૂકી દીધો દીપચંદજી, કે જ્ઞાનની જ વસ્તુ છે, મન તો પર વસ્તુ છે, જ્ઞાનની જ વસ્તુ છે, જ્ઞાન સ્વયંમાં પોતા પણ દેખે અવલોકે, એટલે મન બાજુએ રહી જાય, વચ્ચે મનની જરૂર નથી. એવી રીતે વિચારતા અવલોકતા તે મન દૂર રહે છે. साथी के परमात्म पद गुप्त है। तिथि मन व्यक्त भावना करी न सके, मन ने पहुंच नहीं त्या, एवं गुप्त है इतने अंत तत्व स्वरूप है। मन तो बाहर ने दिशा में काम में लाय, बाह्य पदार्थों माते काम में आवे एवी चीज है, अंदर में काम में आवे एवी चीज नहीं। सो इतने भावना न करी सके। साथी के परमात्म भावना करता करता परमात्म पद नजीक आवे त्यारे परमात्माना तेज थी मन पहले थी ज मरी फिटे छे। केवी सरस बात लीधी छे के परमात्म स्वरूप नी भावना करता करता भाव मां परमात्म पद नजीक आवे इतले के जीव दिशा बदले, जीव परिणाम जीवी दिशा बदले के मन तो परमात्मा ना तीर्थी पहले थी मरी जाए से बिचारो, मन जीव तो रहतो नहीं, ये तो एक जड़ पद छे, जड़ थी जाए छे, एमा हूँ कोनो कहीं चित ना लगो तो ये हूँ कोनो खेची लीधो, जड़ थी गयो, मर्दो थी गयो, ये पहले थी मरी फिटे छे। साथी के जेम शौर्यवान ना तेज थी कायर संग्राम विनाज मरे, कोई शूरवीर होय ए जे हामो आवे एटले कायर लड़वा उभो न रिये, लड़ाई कर्या विना ज भागे, आ मन नी आ हालत छे। शू आप मने पुरुष लीधो छे, शूरवीर लीधो छे, मन ने कायर ने नपुसक लीधो छे, तो के आ जाएगो मन भाईगो, लड़ाई करवानी जरूर नथी, ठीक मन ने साथे संग्राम करवानी जरूर नथी, नहीं पड़ेगा, ये तो बिचारो कायर छे। आत्मा जाएगो पछी मन उभो नहीं रहे के वगैरह लड़ाई भगवान से किसी शैली करी थी जो शौर्यवान ना तेज थी एम चैतन्य स्वरूप ना तेज थी मन रूपी अंधकार छे लड़ाई कर्या विना जवानू छे। जेम सूर्य ना तेज थी अंधकार पहले थी नाश थी जाए तेम स्ट्रगल नहीं करनी पड़ती एम कहे छे। सो आ जगह स्ट्रगल नहीं करनी पड़ती। सो बहु प्रारंभ में थोड़ी मेहनत पड़े छे पछी मार्ग सुगम अने सरल छे एम कहे छे। सो बहु शुरुआत में थोड़ुं कठिन पड़े छे, ममता तीव्र करी छे देहादिमा ने संयोग में એટલે એના ઉપરથી મમત્વ ઉઠાડવું આકરું પડે છે પેલું જીવને। શું પેલી મમતા છોડવી આકરી પડે છે, પણ સ્વપર પદાર્થને ભિન્ન ભિન્ન ઓળખતા અને આ બાજુ સ્વરૂપાનુભવના વિષયમાં સ્વરૂપને ગ્રહણ કરવાના પ્રયોગમાં આવ્યો ત્યાં પછી મન હારે નથી લડવું પડતું, નબળી પડી ગઈ નબળું પડી ગયેલું છે, એ તો આત્મા જાગ્યો અંદરથી ત્યારે તો પહેલાથી મરી ફીટે છે, ત્યાં પછી તકલીફ નથી પડતી અંદરમાં, થોડી તકલીફ બહુ શરૂઆતમાં છે। આ માર્ગે ચડતા જે કાંઈ તકલીફ લાગે છે એ બહુ શરૂઆતમાં થોડી છે, એક વાર કડવો ઘૂંટડો ગળે ઉતરી ગયો પછી કડવું નહીં લાગે એમ કે છે। શું પહેલું ભિન્નપણું કરવું એ જરા આકરું લાગે છે જીવને, બસ મારું કાંઈ જે બધું પીડ્યો તો આ બધું મારું, આ બધું મારો, આ બધું મારું, એમાં એમ કે છે કે એક રજકણ તારો નહીં, સંયોગનો તો નહીં, શરીરનો એક રજકણ તારો નહીં, એક વિકલ્પ તારો નહીં, એક વિભાવનો કોણ તારો નહીં, શું અરે એક જ્ઞાનાકાર ને પણ તારામાં ખતવો નથી, જ્ઞાનાકાર છે એ પણ નહીં, કેમ કે વિનાશિક છે. પહેલું થોડુંક કઠણ લાગે છે, પછી સુગમ ને સરળ છે, પછી આકરું પડતું નથી. પહેલી વખત આકરું પડે છે. આત્માનું તેજ છે, એનું તેજ એટલું છે કે સૂર્ય ઉદય થયા પેલા અંધકાર ગયો જાય છે, તો ફાટે પ્રોડીએ ત્યાં અંધકાર ચાલ્યો જાય. સુરત સુરતની હયાતીમાં અંધારાને ઉલેચવું પડે એ પ્રશ્ન જ નથી રહેતો, એમ કે છે. એ આવ્યા પહેલા જાય છે, ઉદય થયા પહેલા જાય છે.
કુદરતી નિયમ છે,
આ પ્રકાશનો પુંજ છે ને, પ્રત્યક્ષ પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષતાનો પુંજ છે. પ્રકાશનો પુંજ છે એટલે અનંત પ્રત્યક્ષતાનો પુંજ છે. જબરજસ્ત ચૈતન્ય ગોળો છે, એનો ઉદય થવા પહેલા તો મન મરી ફીટે છે. એટલે જે આત્માઓ અંતર્મુખના અભ્યાસમાં લાગે છે, અંતર્મુખ થવાના સ્વરૂપ સન્મુખતાના પ્રયત્ન વિશેષમાં પુરુષાર્થમાં વર્તે છે, એને એની સુગમતાનો અનુભવ છે. જે શરૂઆતમાં છે એને થોડી તકલીફ લાગે છે, આ બધું મારું મૂકી દેવું, મારા પણું મૂકી દેવું, મારું છે ને મારા પણું મૂકી દઉં, છોકરો મારો છે ને મારે એમાં મારા પણ નહીં કરવાનું, ચોખ્ખો છે આ તો, મને વાલો લાગે છે એમાં ઠામુકો મારા પણ હાવ પારકો કરી નાખવાનો, થોડુંક એને કડવું લાગે, અઘરું પડે, કઠણ લાગે, એવું થોડુંક છે એનું. હિત રહિતનો વિવેક કરવાનો છે, એમાં મારા પણ કરીને જેટલું ઝેર ખાધું છે એટલું ઝેર કાઢતા આકરું પડશે, એ આકરું પડે. અફેરમાં બંધાણ જેવું થશે, એ બંધાણ છોડવું તકલીફ પડશે. છૂટ્યા પછી કાંઈ વાંધો નથી, સુખ છે. છૂટ્યા પછી તો સુખ છે, છોડતા થોડું દુઃખ થાય છે, પણ છોડ્યા છોડવાથી તો સુખ જ છે. એ દ્રષ્ટાંત દીપચંદજી પહેલા આપી ગયા શરૂઆતમાં.
મને દશા જે છે નિર્વિકલ્પ સમાધિ છે.
હા જી,
આત્માનો ઉપયોગ આત્મામાં હોય તો નિર્વિકલ્પ સમાધિ દશા
જી હા છે. નિર્વિકલ્પ દશા
છે એ થાય, મન કઈ કામ કરતો નથી.
મન તો એ પહેલા ચાલ્યું ગયું, એ તો પહેલા ફરી ફીટ્યું.
જ્ઞાન માત્ર હું એમ લેતા વિભાવ રોકાઈ જાય, મન મરી ફીટે છે.
ઠીક છે, એ વિશે કાલ થોડો ચાલી ગયો. જ્ઞાન માત્ર હું એ વિશે થોડો ચાલી ગયો. 13મા પાને જો
જી,
13મા પાને જે પેલો પેરેગ્રાફ છે એમાં નીચે છે 4થી લીટી. પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં, શું પોતાનું પોતાપણું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ, તેથી સમ્યક નામ પામ્યું, ત્યાંથી સમ્યક નામ પામ્યું. જ્ઞાન જ્ઞાન માત્ર હું એમ, જ્યાં જ્ઞાન માત્રમાં પોતાપણું થયું ત્યાં સમ્યક નામ પામ્યું, કેમ કે દિશા બદલાણી ત્યાં. શું જ્ઞાન માત્ર વસ્તુ તો કેવળ જ્ઞાન થયે શુદ્ધ, જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી ગુપ્ત છે. શું કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારે છે જ્ઞાની. જ્ઞાન માત્રમાં હું પણ કરવાનો વિષય કાલે ઉપર ચાલ્યો ચાલ્યો તો આજે થોડો આગળ ચાલવાનું છે. કાલથી યાદ કરીએ છીએ, બધું આ એક દિલે પડશે.
અવલોકન પ્રયત્ન પણ
સ્વાભાવિક છે, થોડા બિલકુલ શાંત થાય છે, પણ સતત ચાલવું જોઈએ. જ્ઞાન માત્ર સુધી, જ્ઞાન માત્રમાં હું પણ પોતાપણ થાય, એ પ્રગટ જે જ્ઞાન માત્ર છે, એ દ્રવ્યગુણ પર્યાયમાં અપ્રગટ સ્વભાવ છે. જ્ઞાન માત્રમાં જે પ્રગટ અંશ છે એ દ્રવ્યગુણ પર્યાયમાં સરળ અપ્રગટ સ્વભાવ છે. જે દ્રવ્યગુણ પર્યાયમાં સામાન્યની વ્યાપ્તિ છે એનો એક છેડો જ્ઞાન માત્રમાં પ્રગટ છે. એક છેડો હાથમાં આવ્યો આખી ચીજ હાથમાં આવી, કેમ કે હલન છે વસ્તુ, કટકો નથી ત્યાં. જ્ઞાન માત્રમાં કે બોલવામાં એમ કહેવાય કે અંશ છે ત્યાં, પણ ખરેખર તો આખી વસ્તુ ત્યાં છે. અંશમાં તો આખો અંશી હાથમાં આવે છે, કેમ કે વસ્તુ અખંડ છે. દ્રવ્યગુણ પર્યાયમાં સામાન્ય સ્વરૂપની વ્યાપ્તિ અખંડપણે છે, એમાં નથી દ્રવ્યનો ભેદ ભંગ, નથી ગુણનો ભંગ ભેદ, નથી પર્યાયનો ભંગ ભેદ, કોઈ કટકા નથી એમાં. વસ્તુ સ્વયં છે. મનથી ચિંતવનમાં શું થાય છે કે આત્માને ક્યાંક પરોક્ષ કલ્પી લેવામાં આવે છે, એટલે એની વિઘન પ્રત્યક્ષતા ઉપર પડદો પાડી દેવામાં આવે છે. વર્તમાન જે વેદન પ્રત્યક્ષતા છે એને આડમારી, એને આડમારી પડદો મારી દીધો મન તરફ જઈને, એટલે કે મનનો દુર્લક્ષ કર. જ્ઞાનમાં જ્ઞાન વેદન પ્રત્યક્ષ છે કે નહીં, હું ક્યાં છું? પહેલા દિવસે ભાઈને પ્રશ્ન પૂછ્યો હતો, શું તમે કોણ છો? જડ કે ચેતન? ચાલો સીધો કોઈ પ્રશ્ન પૂછો. શ્રી ગુરુ પ્રશ્ન પૂછે છે, તમે કોણ છો, જડ કે ચેતન? તો ચેતન છો. સેના ઉપરથી કીધું? ક્યાંથી કીધું કે હું ચેતન છું? કેમ કીધું કે હું ચેતન છું? વચ્ચે મનને લાવવાની જરૂર નથી. આત્મ પરિણતિ છે, તને આત્મ પરિણતિ છે, પછી અનાત્માને શું કરવા વળગે છે? તો એટલે કાય ચેષ્ટા નથી, વચન ઉચ્ચારણા નથી, અને મનની કોઈ પ્રવૃત્તિ ત્યાં નથી. મન ચિંતવન ત્યાં નથી, મનનું ચિંતવન નથી કરવું ત્યાં. હું આત્મા છું એમ મનમાં ચિંતવન નથી કરવું એમ કે છે. શું આ રીતનો સવાલ છે? હું નહીતર માણસ શું કરે? અમે તો રોજ આત્માનું ચિંતવન કરીએ છીએ. શું એકાંતમાં અમારા સ્વાધ્યાયના સ્થાનમાં બેસીને આત્મ સ્વરૂપનું ચિંતવન કરીએ, આત્મચિંતન કયા કરીએ, કઈક રીતે બીજી કરાવી છે કે તું જ્યાં છો ત્યાં મનનું ચિંતવન નથી, કાય ચેષ્ટા તો નથી, વચન ઉચ્ચારણા તો નથી, પણ મનનો અંતરજલ્પ કે બહિર્જલ્પ પણ નથી. સીધું જ્ઞાનથી લેવડાવે છે. આત્મ પરિણતિમાં આત્મા છે, આત્મા છે, આત્મા પ્રગટ છે, અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન અનુભવમાં આવે છે. 710 લીધો ને, એ મુદ્દો લેવાનો છે. કેવી સરસ નોંધ લખી છે, અનુભવ પ્રકાશ લઈ લીધો ત્યાં. એક વચનમાં અનુભવ પ્રકાશ લઈ લીધો. આત્મપરિણતિમાં આત્મા છે. શું? જ્યારે તારી પાસે આત્મ પરિણતિ છે ને એમાં આત્મા છે, પછી મન વચન ગાય ની પ્રવૃત્તિ માં હું કરવા તું માથાકૂટ કરે છે? એ બધી પડપૂછ મૂકી દેવાની છે. શરીર આમ ધ્યાનમાં બેસીને મનમાં આમ શરીરને રાખવું, આટલું બોલવું, સોહમ 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 સોહમ, કઈ નહીં કે શું અંદર ચિંતન કરવું, આત્માનું ચિંતન કરવું. હું આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું, હું ધ્રુવ છું, હું એક રૂપ અખંડ છું, કઈ નહીં કે સીધો પકડાયો છે
આત્મા.
નહીં એમ નહીં, ગ્રંથમાં વિશેષતા શું છે અનુભવ પ્રકાશમાં, કે આત્માનુભવની જે કાર્ય પદ્ધતિ છે, જેને વિધિ કહી છે, સુવિધિ કહી છે, એનો જે અંતર્મુખતાનો જે પ્રકાર છે, જે બહુભાગ અવક્તવ્ય છે, વચન અગોચર છે, સૂક્ષ્મ છે, અને બાર અંગનું જે રહસ્ય છે એને ખોલ્યું છે. કેટલી રીતે ખોલ્યું છે દીપચંદજીએ, લખનારનું સામર્થ્ય બહુ છે. પ્રખર અનુભવી પુરુષ છે, એને એ વિષયને જુદા જુદા એંગલથી બને એટલો એમને વચનમાં ભાષામાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. એટલે કોઈ બીજી રીત છે એમ કેવું, આની રીત કોઈ બીજી છે. જો એ રીતે એને શરત હોત કે શરીર આમ હોવું જોઈએ, ભાષા આમ બોલવી જોઈએ, મનમાં આમ ચિંતન કરવું જોઈએ, તો તિર્યંશ ક્યાંથી કરે? તિર્યંશ ક્યાંથી કરે? નારકી ક્યાંથી કરે? દેવલોકમાં મનુષ્યલોકમાં થોડી તકલીફ ઓછી છે, પુણ્યનો ઉદય છે, પણ ઓલા પાપના ઉદયમાં પીડે છે, એને તો ઘણી તકલીફ છે ત્યાં, અને છતાંય ત્યાં પામે છે. સાતમી નાકીમાં નવું સમ્યક દર્શન ક્યાંથી લે? પીડાની વેદના પાર વગરની છે, કઈ કઈ શકાય નહીં એવી. એટલે સીધું વસ્તુ જે સહજ પ્રત્યક્ષ છે, પાંચ ને ત્રણ આઠ જ્ઞાન ના ભેદ છે, ને નવમું જ્ઞાન સહજ પ્રત્યક્ષ છે. નિયમ સાર ને અગિયાર બાર ગાથાનો વિષય છે, એમાં જ્ઞાન ના ભેદ લીધા છે. મતિ જ્ઞાન, સુર જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, ને કેવળ જ્ઞાન. આ શું શું મતિ, શું શું શ્રુત ની વાત છે? કુમતિ, કુશ્રુત ને કુવૃત્તિ, પાંચ ને ત્રણ આઠ જ્ઞાન ના ભેદ છે. તો કે આઠ ને મૂક એક બાજુ, નવમું જે સહજ પ્રત્યક્ષ છે, આત્મામાં જે સહજ જ્ઞાન છે, એ સહજ પ્રત્યક્ષ છે, એ જ્ઞાન છે, એ અવલંબનનો વિષય છે, એ આત્મા છે. અને એ પ્રત્યક્ષ હોવાથી એમાં કોઈ સાધનાંતરની અપેક્ષા નથી. કેમ કે પોતે સહજ પ્રત્યક્ષ છે. ગુરુદેવ સરનું વ્યાખ્યાન બહુ સરસ છે, અગિયાર બાર ગાથા છે નિયમ સાર ને, એમાં એ બધા આઠ જ્ઞાન નો વર્ણન આવે છે. એક એક જ્ઞાન ની પરિભાષા આવે, પછી એક જુદો પેરેગ્રાફ લખ્યો છે સહજ જ્ઞાન નો. અને એ સહજ જ્ઞાન છે, તે આત્મા છે, એ જ અંતર તત્વ સ્વરૂપ છે, એજ કારણ પરમાત્મા છે કે જેના અવલંબન કાર્ય પરમાત્મા દશા પ્રગટ થાય છે, એજ કારણ પરમાત્મા છે. એટલે વસ્તુ એટલી સહજ પ્રત્યક્ષ છે, એટલી 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 અનંત સહજ પ્રત્યક્ષ છે કે ત્યાં કોઈ મન વગેરેના પરોક્ષ સાધનની કોઈ જરૂર કે આવશ્યકતા કે અપેક્ષા નથી રહેતી. એ જ આત્મા છે.
પરમાત્મા જે છે કારણ પરમાત્મા શક્તિ રૂપે છે.
હા,
દરેક જીવની અંદર શક્તિ રૂપે કારણ પરમાત્મા રહેલો છે.
બરાબર.
અને એનામાં ભિન્નતા એના તરફ ની પરિણતિ થાય પોતે કારણ પરમાત્મા થાય છે.
કારણ છે ને એનું અવલંબન આવતા એ કારણ પરમાત્મા અને અવલંબન લેનાર કાર્ય પરમાત્મા થઈ જાય છે.
બરાબર છે. એમાં જ લીનતા, એમાં જ એનું જ અવલંબન, એમાં જ લીનતા, એમાં જ જેને અભેદ ભક્તિ કહે છે
એ અભેદ ભક્તિ છે. એટલે હું છું એવો ભાવ સીધો પકડવાની વાત છે. ક્યાંથી? આત્મ પરિણતિ એ જે અંદરમાં જ્ઞાન સામાન્યની જે સહજ વેદન રૂપ એટલે પ્રગટ ને પ્રત્યક્ષ થયો, નહીં તો ઓલો કારણ પરમાત્મા આવ્યો તને પ્રગટ છે. અહીંયા એને પ્રગટ કીધો. શું પરિણતિ છે ને એટલે પ્રગટ થઈ લેવડાવે છે. આખો પકડી લે ત્યાંથી ભલે પરિણતિમાં એક અંશ આવે છે, પણ વસ્તુ ક્યાં અંશંશી રૂપ છે? વસ્તુ તો અખંડ છે. આખો પકડવામાં આવે છે. શું ચોરના શરીરનો અંગૂઠો દેખાણો કે ચોર દેખાણો? દાંતેલા ચોરનો કાંઠો દેખાણો કે ચરુ દેખાણો? આખો ચરુ દેખાઈ ગયો. કાંઠો દેખાણો હોવા છતાં આખો ચોર દેખાઈ ગયો. અને છુપાયેલા ચોરનો આંગળો દેખાણો કે આખો ચોર દેખાણો? કે આખો ચોર દેખાણો. આ એક મતિ સ્વરૂપ જ્ઞાનમાં શક્તિ છે કે નિજ જ્ઞાન વેદનમાં જે પ્રગટ અંશ આત્મ પરિણતિ રૂપ છે એમાં આખો આત્મા છે એમ કે છે. શું એમાં આખો આત્મા છે? ત્યાંથી તો શરૂ કર્યું છે. આત્મ પરિણતિમાં આત્મા છે એમ કે છે. હું છું એવા આસ્તિક ભાવ વડે આત્મા પ્રગટે. આત્મ પરિણતિ છે બધાને. હું છું એ વિકલ્પમાં, રાગમાં, દેહમાં ને અન્ય પદાર્થમાં કર્યું છે. હું છું અહીંયા હું છું કરે એટલે આત્મા પ્રગટે. બીજું કઈ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ અધ્યાત્મ વિવિક્ષા છે. કેમ કે અવલંબન ત્યાંથી આવે છે. માટે અધ્યાત્મ વિવિક્ષામાં તો આખો આત્મા છે, પણ કોઈ બ્રહ્મનો બ્રહ્મા ન પડે એટલે આગમ વિવિક્ષાથી વસ્તુનું સ્વરૂપ સમજાવે છે. અધ્યાત્મ વિવિક્ષામાં એને ગમ કરાવે છે. આગમ વિવિક્ષાને અવિરોધપણે વિરોધ આગમથી ન આવે માટે આગમ અધ્યાત્મનો અવિરોધ રહેવો જોઈએ ને, એટલા પૂરતી વાત છે. ત્યાર પછી ના પારિગ્રાફ ની છેલ્લી લીટી લીધી. નીચેથી બે ત્રણ લીટી લીધી, વાંધો નહીં. પોતાના પરિણામ સ્વરૂપાનંદી થઈએ પોતે પરમેશ્વર કહેવાયો. પોતાના પરિણામ સ્વરૂપના આનંદ વાળા થતા પોતે પરમેશ્વર કહેવાયો. આવો પ્રભાવ આત્મજ્ઞાનના પરિણામનો છે. આવો પ્રભાવ આત્મજ્ઞાનના પરિણામનો છે. પરિણમનથી અવિનાશી પદનો અપૂર્વ લાભ થયો. જે લાભ થયો એ તો પરિણમનથી થયો. વસ્તુ તો અનાદિ અનંત છે, પણ લાભ તો પરિણમનથી થયો. તે પરિણામ સમજો, ફેરવી ફેરવીને વાત કેવી રીતે ઉપાડે છે. તે પરિણામ સ્વરૂપમાં કેવી રીતે લાગે તે કહેવામાં આવે છે. રીત કેવી છે ને, દરેક જગ્યાએ કેવી રીતે કામ થાય છે એમ કરીને વાતને ઉખેડે છે. કે તે પરિણામ સ્વરૂપમાં કેવી રીતે લાગે શું તે કહેવામાં આવે છે. કે પરથી પરાંગમુખ થઈ શું કરે હવે, પરથી પરાંગમુખ થઈ વારંવાર સ્વપદને અવલોકવાના ભાવ કરે. શું કહ્યું? આવ્યું અવલોકન. પરથી પરાંગમુખ થઈ સ્વપદને અવલોકવાના ભાવ વારંવાર કરે. આ પ્રેક્ટિસ કરવાની છે. વિચાર નહીં, ચિંતવન નહીં. અવલોકન છે એ વિચાર નથી, એ ચિંતવન નથી, એ મનન નથી. એ અવલોકન છે, એ વસ્તુ જે મોજૂદ છે, વર્તમાનમાં જે વસ્તુ મોજૂદ છે, હયાત છે, એને અવલોકનમાં લેવાની વાત છે, એને જોવાની વાત છે. અવલોકન એટલે જોવું. કેવી રીતે જોવું? કે પરથી પરાંગમુખ થઈને આ દિશા છોડી દેવી, પર સન્મુખતાની દિશા છોડીને અંતરમાં જે આત્માની હયાતી છે એમાં જ સત્તા છે, પોતાની વિદ્યમાનતા છે, પોતાની હયાતી છે, જે જ્ઞાન લક્ષણથી અને જ્ઞાન વેદનથી ગ્રહણ થાય છે. જ્ઞાન લક્ષણથી અને જ્ઞાન વેદનથી ગ્રહણ થાય છે. જ્ઞાન લક્ષણથી જણાય છે અને વેદનથી હું પણે સ્વપદ પણે તે ગ્રહણ થાય છે. એ પ્રકારના અવલોકનની પ્રેક્ટિસ કરે. જ્ઞાન લક્ષણથી તે જણાય છે અને વેદનમાં હું પણ થતા એ ગ્રહણ થાય છે. સ્વપદને આ રીતે અવલોકવું, વિચારવું એમને, આ રીતે અવલોકવું, આ રીતે જોવું. એટલે નહીતર તમ થાય, પણ આત્મા ક્યાં છે? આત્મા ક્યાં છે? જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. જાણવું બને છે કે નહીં? જાણવું બને છે. એ જ સ્વરૂપની વાનગી લીધી. જે જ્ઞાન છે તે જ